એકત્ર જ્ઞાન ગોષ્ઠી અત્યારના જરૂરી વિચારોનો સાર હવે આપણી ભાષામાં. આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે. એકત્ર જ્ઞાન ગોષ્ઠીમાં સૌનું સ્વાગત છે. આજે આપણે એક એવા પુસ્તકની સફર કરવાના છીએ જે જીવનના એક બહુ મહત્વના પડાવની વાત કરે છે, પણ ઘણીવાર આપણે એના વિશે વિચારતા નથી.
બરાબર.
પુસ્તક છે ડાના પેરિનોનું આઈ વિશ સમવન હેડ ટોલ્ડ મી, અને એ વાત કરે છે જીવનના બીજા પડાવની, એટલે કે સમજો ને 45-50 વર્ષ પછીના સમયની.
હા, અને આ ટોપિક છે ને આજે બહુ જ જરૂરી છે, કારણ કે જુઓ, યુવાનીમાં, કારકિર્દીની શરૂઆતમાં, ભણતરમાં આપણને ઘણું ગાઈડન્સ મળે છે, પણ પછી મિડલ એજ પછી શું? જ્યારે જવાબદારીઓ બદલાય, કદાચ હેલ્થના પ્રશ્નો શરૂ થાય, ત્યારે શું કરવું? ઘણા લોકો ખબર છે થોડા કન્ફ્યુઝ થઈ જાય છે. આ પુસ્તક એ ગેપ ભરવાની કોશિશ કરે છે, એ ચિંતાઓને તકમાં બદલવાની વાત કરે છે.
તો જેમણે આ પુસ્તક લખ્યું છે ડાના પેરિનો, એમના વિશે થોડું જાણી લઈએ. એ પોતે અમેરિકામાં જાણીતા પોલિટિકલ કોમેન્ટેટર છે, ટીવી પર આવે છે, અને એમની એક મોટી ઓળખ એ પણ છે કે તેઓ વ્હાઇટ હાઉસના પ્રેસ સેક્રેટરી હતા જ્યોર્જ ડબલ્યુ બુશના ટાઈમમાં, અને એ પદ પર આવનાર બીજા મહિલા હતા.
એટલે એમનો અનુભવ બહુ જ હાઈ લેવલનો છે. વ્હાઇટ હાઉસ, પછી ફોક્સ ન્યૂઝ, એમણે સફળતા, પ્રેશર, બદલાવ આ બધું બહુ નજીકથી જોયું છે.
બરાબર.
પણ મને લાગે છે કે આ પુસ્તક માટે સૌથી મહત્વનું એ છે કે તેઓ પોતે આ બીજા પડાવમાંથી પસાર થઈ રહ્યા છે, એટલે આ કોઈ થિયોરી નથી.
હા, કોઈ બહારથી આપેલી સલાહ નથી.
એક્ઝેક્ટલી. આ એમના પોતાના અનુભવ, એમના ઓબ્ઝર્વેશનનો નિચોડ છે. જાણે કોઈ સમજદાર, અનુભવી મિત્ર આપણી સાથે બેસીને વાત કરતો હોય ને એવું લાગે.
બરાબર. એટલે પ્રેક્ટિકલ વાતો વધુ હશે.
ચાલો તો પુસ્તકને મુખ્ય વિચાર પર આવીએ. શું કહે છે આ પુસ્તક? એમ કહે છે કે 45 પછી બસ હવે ઉતરતી દશા?
ના ના, જરાય નહીં, બલકે એનાથી સાવ ઉલટું. પેરિનો કહે છે કે આ બીજો પડાવ કોઈ ઘટાડો નથી, એ તો એક નવો અધ્યાય છે. હા, એના પોતાના જોખમો છે, પડકારો છે, પણ સાથે સાથે અઢળક શક્તિઓ અને આનંદ પણ છે.
પણ એ આપોઆપ નથી મળતું એમને. બિલકુલ નહીં, એના માટે પ્લાનિંગ કરવું પડે, સક્રિય રીતે સમજી વિચારીને એને ડિઝાઇન કરવો પડે. આ પુસ્તક ખાસ એ લોકો માટે છે જેમના મનમાં પેલો સવાલ ઘૂમ્યા કરે છે, હવે આગળ શું?
એટલે એમ કે આળસ ખંખેરીને આ સેકન્ડ હાફની કમાન્ડ પોતાના હાથમાં લો, પણ કેવી રીતે? કોઈ ફોર્મ્યુલા, કોઈ રસ્તો બતાવે છે પુસ્તક?
હા, ચોક્કસ. લેખિકા 5 મુખ્ય પિલર્સની વાત કરે છે, સ્તંભો, જેને એ 5F કહે છે.
5F, ઓકે. ક્યા ક્યા?
ફાઇનાન્સ એટલે કે નાણાં, ફિટનેસ તંદુરસ્તી, ફેમિલી પરિવાર, ફ્રેન્ડ્સ મિત્રો, અને ફેથ વિશ્વાસ અથવા આસ્થા. એમનું કહેવું છે કે આ 5 એરિયામાં છે ને, એમાં બેલેન્સ રાખવું પડે, સક્રિય ધ્યાન આપવું પડે, તો જ જીવનના બીજા પડાવોમાં શાંતિ મળે, સુરક્ષા લાગે. પુસ્તકનો મુખ્ય હેતુ જે છે કે આ ઉંમર સાથે જોડાયેલો જે ડર હોય છે ને એને ઓછો કરવો.
ચાલો તો આ 5Fમાં થોડા ઊંડા ઉતરીએ. શરૂઆત ક્યાંથી કરે છે લેખિકા? મોટાભાગે તો પૈસાની ચિંતા પહેલી હોય નહીં?
હા, અને લેખિકા પણ ત્યાંથી જ શરૂઆત કરે છે. ફાઇનાન્સ પહેલાં તો એ સ્વીકારો કે હા, ચિંતા છે, પછી એનો સામનો કરો. અહીં એ બહુ જ ઇન્ટરેસ્ટિંગ કોન્સેપ્ટ આપે છે, સેરેનિટી નાઉ નંબર.
સેરેનિટી નાઉ નંબર એટલે શું? શાંતિ માટેનો નંબર?
એકદમ. આ કોઈ કરોડપતિ બનવાનો ટાર્ગેટ નથી, આ એ રકમ છે, એ આંકડો છે, જે જાણીને તમને થાય કે ઓકે, જો મારી પાસે આટલા પૈસા હોય તો હું બાકીની જિંદગી આર્થિક ચિંતા વગર શાંતિથી જીવી શકીશ.
ઓહ, આ બહુ ગમ્યું મને, કારણ કે ઘણીવાર પૈસાની ચિંતા કેવી હોય છે? અસ્પષ્ટ. કેટલી જરૂર પડશે ખબર જ નથી. આ નંબર એને એક ગોલ આપે છે.
બરાબર.
એક નક્કર લક્ષ્ય.
અને આ જાણવાથી પેલો અંદરનો ડર ઓછો થાય, અને પછી તમે એક્શન લઈ શકો, દેવું ઓછું કરવું, રિટાયરમેન્ટ માટે સેવિંગ કરવું વગેરે. પણ પૈસા જ બધું નથી ખરું ને? બીજો એફ છે ફિટનેસ.
હા, તંદુરસ્તી. એને લેખિકા રોકાણ કહે છે, ઇન્વેસ્ટમેન્ટ. પણ આ ઉંમરે કસરત કરવી, ડાયટ કરવું થોડું અઘરું લાગે.
એટલે જ લેખિકા શું કહે છે, ઇન્ટેન્સિટી કરતાં કન્સિસ્ટન્સી વધુ જરૂરી છે. ભારે કસરત નહીં, પણ રોજ થોડું કરો, નિયમિત કરો. એમને પોતાનું પેલોટોન બાઇકનો ઉદાહરણ આપ્યું છે.
ઓકે.
અને ફિટનેસ એટલે ખાલી બોડી નહીં, મનનું સ્વાસ્થ્ય પણ એટલું જ જરૂરી છે, મેન્ટલ હેલ્થ. થેરાપીની જરૂર પડે તો એ, ધ્યાન, માઇન્ડફુલનેસ, આ બધું જ મહત્વનું. કારણ કે સાદી ભાષામાં કહીએ તો તંદુરસ્તી એ જીવનની ગાડીનું એન્જિન છે. એ બરાબર નહીં તો બધું અટકી જાય.
સાચી વાત છે. અને ત્રીજો એફ, ફેમિલી, પરિવાર. અહીં શું બદલાવ આવે છે આ સ્ટેજ પર? બાળકો મોટા થઈ ગયા હોય, કદાચ ઘર છોડીને જતા રહ્યા હોય, પેલું એમ્પ્ટી નેસ્ટ સિન્ડ્રોમ.
હા, અથવા તો બીજી બાજુ વૃદ્ધ માતા પિતાની જવાબદારી વધી ગઈ હોય.
બંને શક્ય છે.
બંને સ્થિતિમાં સંબંધો પર નવેસરથી ધ્યાન આપવું પડે છે, ખાસ કરીને જીવનસાથી સાથેનો સંબંધ. બાળકોના ઉછેરમાં કદાચ એ થોડો પાછળ રહી ગયો હોય, એને ફરીથી ઇરાદાપૂર્વક જીવંત કરવો પડે. અને પછી આવે ચોથો એફ, ફ્રેન્ડ્સ, મિત્રો. અહીં લેખિકા એક સરસ શબ્દ વાપરે છે, મિત્રતાનું ક્યુરેશન.
ક્યુરેશન એટલે મ્યુઝિયમ જેવું?
હા, કંઈક એવું જ. એટલે કે સમજી વિચારીને નક્કી કરવું કે કયા મિત્રો સાથે વધુ સમય વિતાવવો. એવા મિત્રો જે આપણને પોઝિટિવ એનર્જી આપે, સપોર્ટ કરે, નેગેટિવિટી ફેલાવનારા નહીં. કારણ કે આ ઉંમરે આપણો સમય અને આપણી ઊર્જા બંને લિમિટેડ હોય છે.
બરાબર, ક્યાં ઇન્વેસ્ટ કરવું એ જોવાનું.
એકદમ. અને અહીં જ પેલો સેન્ડવિચ જનરેશનનો પડકાર પણ આવે છે.
હા, પેલું વૃદ્ધ માતા પિતા અને કદાચ પોતાના સંતાનો જે હજુ સેટલ નથી થયા, બંનેની જવાબદારી, એ તો બહુ સ્ટ્રેસફુલ હોઈ શકે.
ખૂબ જ. એટલે જ લેખિકા કહે છે કે મુશ્કેલ વાતચીતો ટાળવી નહીં. જેમ કે માતા પિતા સાથે તેમના એન્ડ ઓફ લાઇફ કેર વિશે, પૈસાની વ્યવસ્થા વિશે, હેલ્થકેર પ્રોક્સી કોણ બનશે, આ બધી વાતો કરી લેવી જોઈએ.
અઘરું છે પણ.
અઘરું છે, પણ લેખિકા કહે છે કે આ પ્રેમ અને કાળજીની નિશાની છે, બોજ નથી.
સાચી વાત. હવે કારકિર્દી અને હેતુ પર આવીએ. ઘણા લોકો માટે આ ઉંમરે કાં તો કરિયર સ્ટેબલ થઈ ગયું હોય અથવા ક્યારેક કંટાળો પણ આવવા માંડ્યો હોય. પેલો પ્રશ્ન ફરી આવે, હવે શું?
ક્રિજ બદલો. એનો અર્થ એવો પણ હોઈ શકે કે તમે કોઈ નવું સાહસ શરૂ કરો, કોઈ શોખને ગંભીરતાથી આગળ વધારો, સમાજ સેવા કરો, અથવા તો મેન્ટરશિપ આપો, માર્ગદર્શન.
ઓ, મેન્ટરશિપ એટલે કે આપણે બીજાને ગાઈડ કરીએ.
હા, મુદ્દો એ છે કે તમારા દાયકાઓના અનુભવનો ઉપયોગ કોઈક અર્થપૂર્ણ રીતે કરવો. પગાર સિવાય પણ જીવનમાં કોઈ હેતુ શોધવો.
માર્ગદર્શનનો આઈડિયા સારો છે. આપણે સામાન્ય રીતે યુવાનોને માર્ગદર્શન આપવાની વાત કરીએ છીએ,
પણ લેખિકા કહે છે કે આ ટુ વે સ્ટ્રીટ છે. જ્યારે તમે યંગ જનરેશનને શીખવો છો, ત્યારે તમે એમની પાસેથી પણ ઘણું શીખો છો. એમની દુનિયા, નવા વિચારો, એનાથી તમે કનેક્ટેડ રહો છો.
એટલે આપણે પણ અપડેટેડ રહીએ.
બરાબર. અને આ વાત પાંચમા એફ, ફેથ, સાથે પણ જોડાય છે. ફેથ એટલે માત્ર ધર્મ નહીં, પણ જીવનમાં કોઈ ઉચ્ચ હેતુમાં શ્રદ્ધા રાખવી, તમારી સ્પિરિચ્યુઆલિટી, સમાજ સાથેનું જોડાણ, આ બધું.
એટલે આ પાંચે એફ એકબીજા સાથે જોડાયેલા છે એમને, કોઈ એકલું નથી.
એકદમ. સિસ્ટમ તરીકે કામ કરે છે. અને પુસ્તકનો છેલ્લો ભાગ આ બધી બાબતોને સાથે લાવે છે. લેખિકા અનિવાર્ય વાસ્તવિકતાઓનો સામનો કરવાની વાત કરે છે. નુકસાન, માંદગી, મૃત્યુ. જીવનના આ પડાવે આ બધી વાતો વધુ નજીક લાગે છે. અહીં રેઝિલિયન્સ એટલે કે સ્થિતિસ્થાપકતા કેળવવી પડે છે. અને આ સ્થિતિસ્થાપકતા ક્યાંથી આવે? જો પેલા પાંચ એફ મજબૂત હોય તો.
ઓકે.
અને છેલ્લો મેસેજ બહુ પાવરફુલ છે કે ભલે બધી પરિસ્થિતિ આપણા કંટ્રોલમાં ન હોય, પણ આપણો રિસ્પોન્સ, આપણો પ્રતિભાવ હંમેશા આપણા કંટ્રોલમાં હોય છે. ગ્રેટિટ્યૂડ, ઓપ્ટિમિઝમ, શીખતા રહેવાની વૃત્તિ, આ એટીટ્યૂડ જ છે જે જોખમોને શક્યતા અને આનંદમાં ફેરવી શકે છે.
ખૂબ સરસ. તો આખા પુસ્તકમાંથી મુખ્ય મુદ્દાઓ તારવવા હોય તો, પહેલું તો મને એ લાગ્યું કે જીવનના બીજા પડાવને પેસિવલી સ્વીકારવાનો નથી, પણ એક્ટિવલી ડિઝાઇન કરવાનો છે. આપણે શિલ્પકાર બનવાનું છે, ભોગ નહીં.
એકદમ. બીજું, ફાઇનાન્શિયલ પીસ, નાણાકીય શાંતિ. પેલો સેરેનિટી નાઉ નંબર એ ખાલી આંકડો નથી, એ તમને એજન્સી આપે છે, કંટ્રોલનો ભાવ આપે છે. અને ભારતમાં પણ હવે રિટાયરમેન્ટ પ્લાનિંગની જાગૃતિ વધી રહી છે, તો આ બહુ રેલેવન્ટ છે.
ત્રીજું, હોલિસ્ટિક વેલબીંગ. પેલા પાંચ એફ, નાણાં, તંદુરસ્તી, પરિવાર, મિત્રો, શ્રદ્ધા, બધાનું બેલેન્સ. એક પણ નબળું પડે તો અસર થાય. આપણા કલ્ચરમાં પણ કુટુંબ, સમાજ, શ્રદ્ધાનું મહત્વ તો છે જ.
ચોથું, સંબંધોને નર્ચર નરવા. એમનેમ નહીં ચાલે, ઇરાદાપૂર્વક પ્રયત્ન કરવો પડશે. જીવનસાથી હોય, મિત્રો હોય કે પછી પેરેન્ટ્સ હોય. અને પેલી સેન્ડવિચ જનરેશનની વાત એ ભારતમાં હવે બહુ કોમન થઈ રહી છે.
પાંચમો, પર્પઝ, હેતુ. સફળતા એટલે ખાલી કરિયરમાં ઉપર જવું એટલું જ નથી. મેન્ટરિંગ, કોન્ટ્રીબ્યુશન, શોખ, આ બધું જીવનને મીનિંગ આપે છે. રિટાયરમેન્ટ પછી પણ એક્ટિવ રહેવાનો વિચાર હવે આપણા ત્યાં પણ આવી રહ્યો છે.
અને છેલ્લું, રેઝિલિયન્સ અને ગ્રેસ, સ્થિતિસ્થાપકતા. લાઈફમાં અપ્સ એન્ડ ડાઉન્સ આવશે જ, પણ મજબૂત પાયો અને પોઝિટિવ માઇન્ડસેટ હોય તો એનો સામનો કરી શકાય.
આ પુસ્તકમાં કેટલાક વાક્યો કે વિચારો એવા છે જે સીધા ક્લિક થઈ જાય. પેલો સેરેનિટી નાવ નંબર તો ખરેખર યાદ રહી જાય એવો છે.
હા, એ ફાઇનાન્શિયલ પ્લાનિંગને કેટલું સિમ્પલ અને ઓછું ડરાવણું બનાવી દે છે.
બીજો એક વિચાર, કોઈક વસ્તુ માટે રિટાયર થવું, ફક્ત કોઈક વસ્તુમાંથી રિટાયર થવું નહીં.
બરાબર, એટલે રિટાયરમેન્ટ પછી પણ કોઈક હેતુ હોવો જોઈએ, કોઈક પ્રવૃત્તિ જે તમને સવારે ઉઠવા માટે મોટિવેટ કરે, નહીંતર એ ખાલીપો લાવી શકે છે.
અને હેલ્થ માટે, આરોગ્ય એ જીવનનું એન્જિન છે, એના વગર બધું નકામું. જાણીએ છીએ આ વાત, પણ અહીં એને સેન્ટરમાં મૂકી છે.
કારણ કે બાકી બધું હોય, ગાડી સરસ હોય પણ એન્જિન જ બંધ હોય તો શું કરશો?
તો આ બધી સારી વાતોને લાઈફમાં ઉતારવી હોય તો બે ત્રણ પ્રેક્ટિકલ સ્ટેપ શું હોઈ શકે?
જુઓ, ફાઇનાન્સ માટે કદાચ પહેલું સ્ટેપ એ કે એકવાર શાંતિથી બેસીને તમારી અત્યારની સ્થિતિ જુઓ. જરૂર લાગે તો કોઈ જાણકારની સલાહ લો અને પેલો સેરેનિટી નાઉ નંબર વિચારવાનો પ્રયત્ન કરો.
ઓકે,
શાંતિથી બેસો, શ્વાસ પર ધ્યાન આપો.
અને રિલેશનશિપ્સ,
પાર્ટનર સાથે અઠવાડિયામાં એકવાર એવી વાત કરો જેમાં રોજની ચિંતાઓ ન હોય. ભવિષ્યના સપના, ડર, આશાઓ, એવી વાતો. અને જો વૃદ્ધ માતા પિતા હોય તો એમની જરૂરિયાતો વિશે વાત શરૂ કરો.
અને પેલા સેકન્ડ એક્ટ માટે, ગ્રોથ માટે,
વિચારો તમને ખરેખર શું ગમે છે, કઈ સ્કિલ તમે બીજાને શીખવી શકો, કોઈકને મેન્ટર કરવાનો વિચારો, અથવા કોઈ નવો શોખ શરૂ કરો, નાની શરૂઆત કરો.
આખી ચર્ચામાંથી મારા માટે એક મોટો ટેકઅવે એ છે કે મિડલ એજે ડરવાનો નહીં, પણ જાગૃત થઈને પ્રોએક્ટિવલી જીવનને નવો ઘાટ આપવાનો સમય છે. અને બીજું, પેલી 5F ની ફ્રેમવર્ક એ ખરેખર બહુ યુઝફુલ છે લાઈફના અલગ અલગ પાસાઓને બેલેન્સમાં જોવા માટે.
મને સૌથી વધુ એ વાત ગમી કે આપણો રિસ્પોન્સ આપણા હાથમાં છે. પરિસ્થિતિ ગમે તેવી હોય, આપણો એટીટ્યુડ, આપણો અભિગમ આપણે નક્કી કરી શકીએ છીએ. અને બીજું, મેન્ટરશીપનું મહત્વ. શીખવવાથી અને શીખતા રહેવાથી આપણે ગ્રો થઈએ છીએ, ખાલી વૃદ્ધ નથી થતા. ઓપ્ટિમિઝમ અને ગ્રેટિટ્યુડ એ ખાલી શબ્દો નથી, પણ સેકન્ડ હાફને સારો બનાવવા માટે જરૂરી ટૂલ્સ છે. તો અંતે શ્રોતાઓ માટે એક નાનકડો વિચાર મૂકીને જઈએ. જો તમારે તમારા જીવનના આ બીજા પડાવો માટે આ 5F માંથી કોઈ એક જ એરિયા પર આજે ફોકસ કરવાનું હોય તો તમે કયો પસંદ કરશો અને શા માટે? આ વિચાર સાથે ફરી મળીશું.
આવતા અંકે એક નવી વિશ્વવિખ્યાત વ્યક્તિ, એક નવા પુસ્તક અને એક નવા વિચાર સાથે, જે આપણી દુનિયાને આકાર આપે છે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.